એકત્ર શ્રુતિ સંવાદમાં આપનું સ્વાગત છે. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. આજે આપણે ભાષાની એક એવી શક્તિની વાત કરીશું જે આપણને રોજબરોજ અનુભવાય છે, પણ કદાચ આપણે તેના પર બહુ વિચાર નથી કરતા. કેવી રીતે શબ્દો ફક્ત તેમનો શબ્દકોશનો અર્થ જ નહીં, પણ ઘણું બધું ઇશારા, ભાવ, ઊંડાણ એ બધું કહી જાય છે. ઘણીવાર આપણે કોઈ વાક્ય સાંભળીએ ને અને તરત સમજી જઈએ કે કહેનારનો અસલી મતલબ કંઈક જુદો છે.
બિલકુલ.
આ કોઈ જાદુ જેવું નથી, પણ ભાષાની અંદર રહેલી જે એમ કે ને વ્યવસ્થા છે. આપણું ભારતીય કાવ્યશાસ્ત્ર એટલે કે સાહિત્ય અને ભાષાના સિદ્ધાંતોનો અભ્યાસ આ બાબતે તો સદીઓથી વિચાર કરતું આવ્યું છે. આજે આપણી ચર્ચાનો મુખ્ય આધાર એવા જ એક વિશ્લેષણાત્મક લખાણ પર છે જે ભારતીય કાવ્યશાસ્ત્રના બે મહત્વના ખ્યાલો, લક્ષણા અને વ્યંજના પર પ્રકાશ પાડે છે.
લક્ષણા અને વ્યંજના,
હા, આ શબ્દો કદાચ થોડા ભારે લાગે શાસ્ત્રીય જેવા, પણ એની પાછળનો જે વિચાર છે ને એ બહુ રસપ્રદ છે. તો આપણી આજની આ ચર્ચાનો હેતુ શું છે, શું સમજવાનું છે આપણે, બરાબર?
હા, આપણો હેતુ એ સમજવાનો છે કે જ્યારે કોઈ શબ્દનો સીધો અર્થ, મતલબ કે ડિક્શનરી મિનિંગ, બંધ બેસતો ન હોય ત્યારે આપણે બીજો અર્થ કેવી રીતે તારવીએ છીએ, એ થઈ લક્ષણા. અને એથી પણ વધુ મહત્વનું, આવો આડકતરો પ્રયોગ કોઈ કરે શા માટે, એની પાછળનો ગર્ભિત હેતુ શું હોય, એને પ્રયોજન કહેવાય, એ આપણા સુધી કેવી રીતે પહોંચે છે.
અચ્છા, પ્રયોજન.
હા, આ પ્રયોજનને સમજાવતી શક્તિ એટલે વ્યંજના. આપણે આખી પ્રક્રિયાને એક જાણીતા ઉદાહરણ દ્વારા સમજીશું.
ઉત્તમ. મને યાદ છે સ્કૂલમાં કદાચ આ ઉદાહરણ આવતું, કોઈ કહે મારો વાસ ગંગામાં છે. હવે આ સાંભળતા જ આમ કંઈક ખટકે, નહીં, કોઈ માણસ ખરેખર નદીના વહેતા પ્રવાહની વચ્ચે કેવી રીતે રહી શકે, પાણીમાં ડૂબી ન જાય?
બરાબર પકડ્યું, એકદમ સાચી વાત. આ વાક્ય સાંભળીને આપણી જે સામાન્ય બુદ્ધિ છે એ તરત કહે છે કે શબ્દનો મુખ્ય સીધો અર્થ એટલે કે ગંગા નદીના જળપ્રવાહની અંદર રહેવું અહીં શક્ય નથી, વ્યવહારમાં આ વાત બંધ બેસતી નથી.
આને જ શાસ્ત્રીય ભાષામાં કહેવાય મુખ્યાર્થ બાદ.
મુખ્યાર્થ બાદ
એટલે કે મુખ્ય અર્થમાં બાધા આવી, અડચણ આવી. બોકે મુખ્યાર્થ બાદ, સમજાયું? જ્યારે આવું થાય, જ્યારે સીધો અર્થ ન ચાલે, ત્યારે આપણું મગજ શું કરે? આપણે એમ તો નથી માનતા ને કે બોલનાર એમ જ બોલે છે?
ના ના, સામાન્ય રીતે આપણે એવું નથી માનતા. આપણું મગજ તરત જ બીજો વધુ સંભવિત અર્થ શોધવાનો પ્રયાસ કરે છે. આપણે વિચારીએ છીએ કે ગંગામાં કહેવાનો અર્થ ગંગા નદીના પ્રવાહમાં નહીં, પણ કદાચ તેની સાથે જોડાયેલી કોઈ બીજી જગ્યા હોવો જોઈએ. અને સૌથી નજીકનો તાર્કિક સંબંધ ધરાવતો અર્થ કયો?
ગંગાનો કિનારો, કાંઠો.
બરાબર, ગંગાનો કિનારો અથવા ગંગા તટ.
હા, એ બરાબર લાગે છે. ગંગા નદી અને ગંગાનો કિનારો એકબીજા સાથે જોડાયેલા છે, નજીક છે.
એકદમ. આ જે પ્રક્રિયા થઈ, મુખ્યાર્થ પ્રવાહ બંધ ન બેસતા તેની સાથે સંબંધ ધરાવતો બીજો અર્થ તટકિનારો ગ્રહણ કરવો, એને જ લક્ષણા કહેવાય છે. લક્ષણા એ શબ્દની એવી શક્તિ છે જે મુખ્યાર્થ બાદ વખતે આપણને મદદ કરે છે. અને એક સુસંગત બંધ બેસતો અર્થ જેને લક્ષ્યાર્થ કહે છે તે આપે છે. તો અહીં લક્ષણાથી આપણને ગંગા તટે વાસ એવો અર્થ મળ્યો.
સરસ. તો મુખ્ય અર્થ બાદ થયો એટલે લક્ષણા કામે લાગી અને આપણને સાચો વ્યવહારુ અર્થ ગંગા કિનારે રહેઠાણ મળી ગયો, એટલે સમસ્યા હલ થઈ ગઈ. પણ હવે મારા મનમાં બીજો સવાલ ઉઠે છે.
પૂછો પૂછો, આ સવાલો જ આપણને ઊંડાણ સુરી લઈ જશે.
સવાલ એ છે કે જો કહેનારનો અર્થ ગંગા કિનારે જ હતો તો તેણે સીધે સીધું એમ જ કેમ ન કહ્યું મારો વાસ ગંગા કિનારે છે? આ વાક્ય તો બિલકુલ સ્પષ્ટ છે, એમાં કોઈ ગોટાળો નથી, કોઈ મુખ્યાર્થ બાદ નથી. તો પછી આ ગંગામાં વાસ જેવો થોડો આમ વિચિત્ર લાગતો આડકતરો પ્રયોગ કરવાની જરૂર શું પડી? આની પાછળ કોઈ ખાસ ઈરાદો, કોઈ તમે કહ્યું એમ પ્રયોજન હશે?
આજ આખી ચર્ચાનો હાર્દ છે. તમે બરાબર મુદ્દા પર આવ્યા છો. લક્ષણાએ આપણને ફક્ત ગંગા તટ સુધી પહોંચાડ્યા, પણ શા માટે ગંગામાં શબ્દ વાપર્યો એનો જવાબ લક્ષણા પાસે નથી. એ જવાબ માટે આપણે આગળ વધવું પડશે.
મને એવું લાગે છે કે ગંગામાં વાસ કહેવાથી કદાચ વક્તા એવું સૂચવવા માંગતા હોય કે એમનું ઘર ભલે કિનારે હોય, પણ એમાં ગંગા નદી જેવી જ પવિત્રતા છે, ગંગાના જળ જેવી જ ઠંડક, શાંતિ, રમણીયતા, એવું કંઈક.
એકદમ શક્ય છે, અને મોટાભાગના વિદ્વાનો આ જ અર્થ તારવે છે. જુઓ, ગંગા નદી ભારતીય સંસ્કૃતિમાં માત્ર એક પાણીનો પ્રવાહ નથી, પણ પવિત્રતા, શુદ્ધતા, શીતળતા, મોક્ષદાયની આવા કેટલાય ભાવો અને માન્યતાઓનું પ્રતીક છે. ગંગામાં વાસ કહેવાથી વક્તા પોતાના ઘરને આ બધા ગુણો સાથે એમ કે ને સાંકળવા માંગે છે. આ જે વધારાનો ભાવ શૈત્ય, ઠંડક, પાવનત્વ, પવિત્રતા, રમણીયતા સૂચવવાનો ઈરાદો છે, તેને જ લક્ષણાનું પ્રયોજન કહેવાય છે. શ્રોતા માટે આ એક ફળ છે જે તેને આ શબ્દ પ્રયોગથી મળે છે.
ઓકે, તો આ પ્રયોજન જ મુખ્ય કારણ છે આવો પ્રયોગ કરવા પાછળ. પણ તમે હમણાં કહ્યું કે લક્ષણા તો ફક્ત ગંગા તટે અર્થ આપીને અટકી જાય છે, તો પછી આ પ્રયોજનવાળો અર્થ, આ ઠંડક અને પવિત્રતાનો ભાવ આપણા મગજ સુધી કઈ રીતે પહોંચ્યો? કઈ શક્તિ આ કામ કર્યું?
અહીં જ ભારતીય કાવ્યશાસ્ત્રની ત્રીજી અને સૌથી સૂક્ષ્મ શબ્દશક્તિ વ્યંજના ચિત્રમાં આવે છે. વ્યંજના એટલે સૂચન શક્તિ, ધ્વનિ શક્તિ. તે શબ્દના સીધા અર્થ અભિધા અને લાક્ષણિક અર્થ લક્ષણાથી પણ પર રહેલા ગર્ભિત સૂચિત અર્થને પ્રગટ કરે છે. મમ્મટાચાર્ય નામના મહાન કાવ્યશાસ્ત્રીએ એમના પ્રસિદ્ધ ગ્રંથ કાવ્યપ્રકાશમાં આ વાત બહુ સ્પષ્ટ રીતે કહી છે.
કાવ્યપ્રકાશ, હા, સાંભળેલું નામ છે. શું કહ્યું છે એમણે? કંઈક શ્લોક જેવું છે?
હા, એમણે એક કારિકા લખી છે. યસ્ય પ્રતીતિમાં ધાતુમ લક્ષણા સમુપાસ્યતે ફલે શબ્દૈક ગમ્યત્ર વ્યંજના પન્ના પરાક્રિયા.
ઓહો, સંસ્કૃત છે, થોડું અઘરું લાગે છે. આનો સરળ અર્થ શું થાય?
એનો સરળ અર્થ એ છે કે જે ફળની પ્રતીતિ કરાવવા માટે, એટલે કે જે પવિત્રતા, ઠંડક જેવા પ્રયોજનને સમજાવવા માટે લક્ષણાનો સહારો લેવામાં આવ્યો છે, તે ફળ એટલે કે પ્રયોજન તો શબ્દ દ્વારા જ જાણી શકાય છે. કારણ કે આપણી પાસે તો ફક્ત શબ્દો જ છે, આપણે કંઈ ગંગા કિનારે ઊભા નથી ને અનુભવ કરવા.
બરાબર,
સમજવા જેવી છે. લક્ષણાનું કામ શું હતું? મુખ્યાર્થ બાદ દૂર કરી સંબંધિત અર્થ આપવાનું. ગંગા તટ, બસ એ કામ ત્યાં પૂરું થયું. હવે જે વધારાનો ભાવ સમજાયો, પવિત્રતા, ઠંડક, એ લક્ષણાનું કારણ હતું, પ્રયોજન હતું, પણ એ ભાવને પ્રગટ કરનાર શક્તિ લક્ષણા પોતે નથી, એ વ્યંજના છે. વ્યંજના એ પ્રયોજનને આપણા સુધી પહોંચાડે છે.
એટલે કે એમ સમજી શકાય કે લક્ષણા જાણે દરવાજો ખોલી આપે છે, ગંગા તટ સુધી લઈ જાય છે, પણ અંદરના ઓરડામાં શું ખજાનો છે, મતલબ કે પ્રયોજન શું છે, એ વ્યંજના બતાવે છે, આવું કંઈક?
અરે વાહ, સરસ સરખામણી છે. હા, બિલકુલ એવું કહી શકાય. લક્ષણા રસ્તો બતાવે છે, વ્યંજના મંઝિલ પર રહેલા સૌંદર્યનો અનુભવ કરાવે છે.
પણ અહીં એક શંકા થાય, સ્વાભાવિક છે. કોઈ એમ દલીલ ન કરી શકે કે વ્યંજના જેવી અલગ શક્તિ માનવાની જરૂર નથી. કદાચ બે શક્યતાઓ વિચારી શકાય.
કેવી શક્યતાઓ કહો જો.
પહેલી, કે ગંગા શબ્દનો મુખ્ય અર્થ, મતલબ અભિધા જ કદાચ પવિત્ર અને ઠંડો કિનારો એવો થતો હોય, સીધો જ. અને બીજી શક્યતા કે પહેલા લક્ષણાથી ગંગા તટે અર્થ મળ્યો, પછી ફરીથી લક્ષણા વાપરીને પવિત્રતા ઠંડકવાળો અર્થ કાઢીએ, એમ બે વાર લક્ષણો ન ચાલે?
બહુ સારો અને તાર્કિક પ્રશ્ન છે. કાવ્યશાસ્ત્રીઓએ આ બંને શક્યતાઓ પર ખૂબ વિચાર કર્યો છે અને બંનેને કારણો સાથે નકારી કાઢી છે. ચાલો વારાફરતી સમજીએ. પહેલી વાત અભિધાની. અભિધા એટલે શબ્દનો મુખ્ય કોષગત અર્થ, ડિક્શનરી મીનિંગ. ગંગા શબ્દનો મુખ્ય અર્થ એક નદી વિશેષ અથવા જળ પ્રવાહ છે. ઠંડક કે પવિત્રતા એ એના ગુણો છે, એની સાથે જોડાયેલા ભાવો છે જે આપણી સંસ્કૃતિ અને અનુભવ સાથે જોડાયેલા છે, પણ એ એનો સીધો વાચ્યાર્થ નથી. કોઈ ડિક્શનરીમાં ગંગાનો અર્થ ઠંડક નથી લખ્યો હોતો, એટલે અભિધાથી આ પ્રયોજનરૂપ અર્થ ન મળી શકે.
બરાબર, એટલે અભિધાવાળી વાત તો ગઈ, હવે પેલી બીજી વાત, ફરીથી લક્ષણા કરવાની એક પછી એક એમ.
હા, એ પણ શક્ય નથી. કેમ? કારણ કે લક્ષણા પ્રવૃત્ત થવા માટે, એટલે કે લક્ષણા શક્તિ કામે લાગે, તે માટે અમુક શરતોનું પાલન થવું જરૂરી છે. પહેલી અને મુખ્ય શરત છે મુખ્યાર્થ બાદ. આપણે જોયું કે ગંગામાં વાસમાં મુખ્યાર્થ બાદ હતો એટલે લક્ષણાથી ગંગા તટે વાસ અર્થ મળ્યો. હવે આ જે નવો અર્થ મળ્યો ગંગા તટે વાસ, શું આ અર્થમાં કોઈ બાધા છે, કોઈ અડચણ છે?
ના, ગંગા કિનારે રહેવું એ તો બિલકુલ શક્ય છે, એમાં શું બાધા?
બરાબર. તો જ્યારે મુખ્યાર્થ બાદ જ નથી તો બીજી વાર લક્ષણા પ્રવૃત્ત થઈ જ ન શકે, એની પહેલી શરત જ પૂરી થતી નથી.
ઓ, આ મુદ્દો પકડાયો. એટલે લક્ષણાને કામે લાગવા માટે પહેલા મુખ્ય અર્થ ખોટો પડવો જરૂરી છે. અહીં ગંગા તટે અર્થ તો સાચો જ છે એટલે બીજી લક્ષણા ન થાય. સમજાયો?
એટલું જ નહીં, બીજી પણ શરતો છે, જેમ કે લક્ષણા માટે મુખ્ય અર્થ અને લક્ષ્યાર્થ વચ્ચે કોઈક સંબંધ હોવો જરૂરી છે, જેમ ગંગા પ્રવાહ અને ગંગા તટ વચ્ચે સામ્યપ્યનો સંબંધ હતો. પણ ગંગા તટ અને પવિત્રતા ઠંડક વચ્ચે એવો સીધો સ્પષ્ટ સંબંધ નથી કે જે લક્ષણા માટે જરૂરી હોય. ત્રીજું, લક્ષણા કાં તો રૂઢીને કારણે હોય, જેમ કે પંજાબ શૂરવીર છે, માં પંજાબ એટલે પંજાબના લોકો, આ રૂઢી છે, અથવા તો કોઈ ખાસ પ્રયોજન માટે હોય. અહીં ગંગા તટને બદલે પવિત્રતા એવો અર્થ લેવાની કોઈ રૂઢી નથી. અને જો આપણે માનીએ કે આ બીજી લક્ષણા કોઈક નવા પ્રયોજન માટે છે, તો પછી સવાલ ઉઠશે કે એ નવું પ્રયોજન શું છે, અને એ પ્રયોજનને સમજાવવા કદાચ ત્રીજી લક્ષણા કરવી પડે, અને એના પ્રયોજન માટે ચોથી. આમ કદી અંત જ ન આવે. આને અન્વસ્થા દોષ કહેવાય, એટલે કે એક અનંત અતાર્કિક શૃંખલા ઊભી થાય. માટે બીજી વાર લક્ષણા માનવી એ તર્કસંગત નથી.
બાપરે, આ તો બહુ જ આમ ઊંડાણપૂર્વકનું વિશ્લેષણ છે. પણ હવે સ્પષ્ટ થયું કે શા માટે અભિધા કે બીજી લક્ષણાથી કામ ન ચાલે અને વ્યંજના જેવી અલગ શક્તિ માનવી જ પડે છે. તો આખી પ્રક્રિયાને ટૂંકમાં ફરી ગોઠવીએ તો આમ થાય, બરાબર. એક, વાક્ય સાંભળ્યું ગંગામાં વાસ. બે, મુખ્ય અર્થ પ્રવાહમાં રહેવું, બંધ ન બેઠો એટલે મુખ્યાર્થ બાદ. ત્રણ, લક્ષણા શક્તિ કામે લાગી, સંબંધિત અર્થ મળ્યો ગંગા તટે વાસ, એ થયો લક્ષ્યાર્થ, અહીં લક્ષણાનું કામ પૂરું. ચાર, પછી મનમાં પ્રશ્ન થયો ગંગામાં શા માટે કહ્યું, પ્રયોજન શું? પાંચ, વ્યંજના શક્તિ સક્રિય થઈ, તેણે ગંગા શબ્દ સાથે જોડાયેલા પવિત્રતા ઠંડક જેવા ભાવોને સૂચવ્યા, આ થયો વ્યંગ્યાર્થ અથવા પ્રયોજન. છ, આપણે આ સૂચિત ભાવોને ગંગા તટ પરના વાસ સાથે જોડીને વક્તાનો આખો આશય સમજ્યા.
એકદમ સચોટ સારાંશ તમે બરાબર પકડી લીધું. આ ક્રમ સમજવો બહુ મહત્વનો છે. લક્ષણા પોતાનું કાર્ય પૂર્ણ કર્યા પછી જાણે કે એમ કહો કે થાકીને વિરામ પામે છે, અને પછી વ્યંજના પોતાનું કાર્ય શરૂ કરે છે. ભલે આ ક્રમ એટલો ઝડપી હોય કે આપણને ખ્યાલ પણ ના આવે, એને અસંલક્ષ્ય ક્રમ પણ કહે છે, પણ તાર્કિક રીતે આ ક્રમ સ્વીકારવો જ પડે. લક્ષણા એ પ્રયોજન માટે માર્ગ બનાવે છે, પણ પ્રયોજનનો બોધ તો વ્યંજના જ કરાવે છે. મમ્મટાચાર્ય આ વાતને વધુ દ્રઢ કરવા માટે જ્ઞાનમીમાંસા એટલે કે એપિસ્ટેમોલોજીનો એક સિદ્ધાંત પણ ટાંક્યો છે. તેઓ કહે છે કે કોઈપણ જ્ઞાન પ્રક્રિયામાં ત્રણ તત્વ હંમેશા અલગ હોય છે. જ્ઞાનનું સાધન, જેનાથી જ્ઞાન થાય એને કહેવાય પ્રમાણ, જ્ઞાનનો વિષય, જેનું જ્ઞાન થાય એ પ્રમેય, અને જ્ઞાનનું ફળ, જે જ્ઞાન ઉત્પન્ન થાય એ પ્રમિતિ.
એક મિનિટ, ઉદાહરણ આપીને સમજાવશો. આ પ્રમાણ, પ્રમેય, પ્રમિતિ થોડું આમ ભારે લાગે છે.
ચોક્કસ ચોક્કસ. ધારો કે આકે આપણી આંખથી આ થયું પ્રમાણ જ્ઞાનનું સાધન, એક વાદળી કમળ આ થયું પ્રમેય જ્ઞાનનું વિષય. જોઈએ છે આ જોવાની ક્રિયાથી આપણને આ વાદળી કમળ છે એવું જ્ઞાન થાય છે, આ થઈ પ્રમિતિ જ્ઞાનનું ફળ. જુઓ, આંખ, કમળ અને કમળનું જ્ઞાન, આ ત્રણેય વસ્તુઓ અલગ અલગ છે. સાધન, વિષય અને ફળ ક્યારેય એક ન હોઈ શકે, ખરું ને?
હા હા, એ તો સ્પષ્ટ છે. આંખ એ કમળ નથી અને કમળ એ કમળનું જ્ઞાન નથી, ત્રણેય જુદા છે.
બસ આ જ તર્ક મમ્મટ લક્ષણા અને વ્યંજના પર લાગુ પાડે છે. જો આપણે માની લઈએ કે લક્ષણાથી જ પ્રયોજન પવિત્રતા વગેરે પણ સમજાઈ જાય છે, એટલે કે લક્ષ્યાર્થ ગંગા તટ અને પ્રયોજન પવિત્રતા બધું ભેગું જ છે, એક જ છે, તો શું થાય? તો પછી જ્ઞાનનો વિષય પવિત્રતાયુક્ત તટ અને જ્ઞાનનું ફળ પવિત્રતાની પ્રતીતિ એક જ બની જાય, જે તાર્કિક રીતે ખોટું છે, જેમ આંખ અને કમળનું જ્ઞાન એક નથી તેમ. સાચી પ્રક્રિયા શું છે? ગંગા શબ્દ અને તેની લક્ષણાશક્તિ એ સાધન પ્રમાણ છે, ગંગા તટ એ લક્ષણાનો વિષય પ્રમેય છે, અને આ પ્રયોજન શૈત્ય પાવનત્વની પ્રતીતિ એ આખી પ્રક્રિયાનું ફળ પ્રમિતિ છે, જે વ્યંજના નામના અલગ વ્યાપારથી જ મળે છે. આમ કરવાથી સાધન વિષય અને ફળ ત્રણે અલગ રહે છે અને તર્ક જળવાય છે.
વાહ, આ તો ખરેખર ભાષાના ઊંડાણમાં એક સફર જેવું લાગ્યો. શરૂઆતમાં લાગતું હતું કે આ બધું બહુ શાસ્ત્રીય અને કદાચ અઘરું હશે, પણ ગંગામાં વાસ જેવા સરળ ઉદાહરણથી અને આવી તાર્કિક દલીલોથી વાત ઘણી સ્પષ્ટ થઈ ગઈ. હવે બરાબર સમજાયું કે શા માટે વ્યંજનાને એક અલગ અને આટલી મહત્વની શબ્દશક્તિ ગણવામાં આવે છે. પણ હવે મોટો સવાલ જે કદાચ બધાના મનમાં આવે કે આ બધી ચર્ચાનો સામાન્ય માણસ માટે શું અર્થ? આપણે કંઈ કાવ્યશાસ્ત્રી નથી, તો આ લક્ષણા અને વ્યંજના સમજવાથી રોજિંદા જીવનમાં શું ફાયદો?
ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે, અને જવાબ એ છે કે આ સમજ માત્ર પંડિતો કે સાહિત્યના અભ્યાસીઓ માટે જ નથી, એ આપણા બધા માટે ઉપયોગી છે, કારણ કે આપણે બધા ભાષાનો ઉપયોગ કરીએ છીએ અને સતત ભાષાને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ. પહેલો ફાયદો તો એ છે કે આ સમજ આપણને ભાષાની સૂક્ષ્મતા, એની જે બારીકીઓ છે, એ પકડવામાં મદદ કરે છે. આપણે ફક્ત શબ્દોના ઉપરના સ્તર પર, એટલે કે શાબ્દિક અર્થ પર અટકી નથી જતા, પણ એની પાછળ છુપાયેલા ઇરાદાઓ, ભાવો અને સંદેશાઓને સમજવાનો પ્રયત્ન કરીએ છીએ.
જેમ કે કોઈ કટાક્ષ કરે ત્યારે, એમને કોઈ સીધું નથી કહેતું, પણ આપણે તરત સમજી જઈએ છીએ કે એમના કહેવાનો મતલબ ઉલટો છે. શું એમાં પણ વ્યંજના જેવું કંઈક કામ કરતું હશે?
ચોક્કસ. વ્યંગ્ય કે કટાક્ષ, જેને આપણે આયરની કે સાર્કેઝમ કહીએ, એ તો વ્યંજનાનો જ એક ઉત્તમ ઉદાહરણ છે. શબ્દોનો સીધો અર્થ એક હોય, પણ સૂચિત અર્થ બિલકુલ વિપરીત હોય, અને સૂચિત અર્થ જ મુખ્ય હોય, એ સમજવા માટે વ્યંજના શક્તિ જ કામ લાગે છે. એ જ રીતે કવિતામાં, ઉત્તમ સાહિત્યમાં, લેખકો અને કવિઓ સીધું કહેવાને બદલે સૂચનાનો અને પ્રતીકો દ્વારા ગહન ભાવો વ્યક્ત કરે છે. એનો આસ્વાદ માણવા માટે લક્ષણા અને ખાસ કરીને વ્યંજનાની સમજ અનિવાર્ય છે. એટલું જ નહીં, તમે જુઓ તો કુશળ વક્તાઓ, રાજકારણીઓ, જાહેરાત બનાવનારાઓ આ બધા જ શબ્દોની આ શક્તિઓનો ભરપૂર ઉપયોગ કરે છે. તેઓ શબ્દો દ્વારા આપણા મનમાં ચોક્કસ ભાવો, વિચારો કે ઈચ્છાઓ જગાડવાનો પ્રયત્ન કરે છે, ઘણીવાર સીધું કહ્યા વગર. એમની વાતનો સાચો મર્મ સમજવા, એમની પાછળનો ઈરાદો પારખવા માટે પણ આ સમજ જરૂરી છે.
એટલે કે આ સમજ આપણને વધુ સારા, વધુ સજાગ અને વધુ ઊંડાણપૂર્વકના વાચક અને શ્રોતા બનાવે છે. આપણે ફક્ત શું કહેવાયું છે તે જ નહીં, પણ શું સૂચવાયું છે તે પણ સમજી શકીએ છીએ.
બિલકુલ. આપણે શબ્દોની સપાટીની નીચે ઉતરીને અર્થના ઊંડાણને સ્પર્શી શકીએ છીએ. આનાથી આપણી સમજણ વધે છે, આપણી સંવેદનશીલતા વધે છે, અને હા, આપણે ક્યારેક છેતરાતા પણ બચી શકીએ છીએ.
આ ખરેખર ઉપયોગી વાત છે. ભાષા માત્ર માહિતીનું આદાન પ્રદાન નથી, પણ ભાવો અને સૂચનાઓનું પણ માધ્યમ છે. લક્ષણા અને વ્યંજના એને સમજવાની ચાવીઓ છે, એમ કહી શકાય.
હવે આજના સંદર્ભમાં એક વિચાર આવે છે જે કદાચ આપણી ચર્ચાને એક નવો વળાંક આપે. આપણે અત્યાર સુધી શબ્દો અને વાક્યોની વાત કરી, જે પરંપરાગત ભાષાના અંગો છે, પણ આજનો યુગ
એ ડિજિટલ કમ્યુનિકેશનનો યુગ છે.
હા, બરાબર. જ્યાં આપણે લાંબા વાક્યોને બદલે ટૂંકાક્ષરો LOL, OMG, BRB વાપરીએ છીએ, જ્યાં શબ્દોને બદલે ઇમોજીઝ, સ્માઇલીઝ, સેડ ફેસ, ફાયરથી કામ ચલાવીએ છીએ, અને જ્યાં મીમ્સ એટલે કે ચિત્ર સાથે થોડું લખાણ આખી વાર્તા કહી દે છે. બરાબર. તો પ્રશ્ન એ છે કે શું આ નવા માધ્યમોમાં પણ અર્થના આવા સ્તરો, લક્ષણા અને વ્યંજના જેવા કામ કરતા હશે? શું એક સ્માઇલી હંમેશા ખુશી જ થાય, કે પછી ક્યારેક એક કટાક્ષ, અણગમો કે વાત ટાળવાનો ઇશારો પણ હોઈ શકે? શું એક મીમનો જે દેખીતો અર્થ છે, એનાથી અલગ કોઈ ગર્ભિત વ્યંગ્યાર્થ કે સામાજિક ટીકા તેમાં છુપાયેલી હોઈ શકે?
રસપ્રદ મુદ્દો છે, કારણ કે ઘણીવાર એવું બને છે કે એક જ ઇમોજી કે મીમ અલગ અલગ સંદર્ભમાં બિલકુલ અલગ અર્થ આપે છે. ત્યાં ચોક્કસપણે સીધા અર્થ કરતાં કંઈક વધુ કહેવાઈ રહ્યું હોય છે. એ વાત તો સાચી.
તો શું ત્યાં પણ વ્યંજના જેવી કોઈ શક્તિ, કોઈ સૂચન પ્રક્રિયા કામ કરી રહી છે, જે આ શાબ્દિક કે ચિત્રાત્મક રજૂઆતની પહેલે પાર રહેલા સંદેશાને આપણા સુધી પહોંચાડે છે? શું ડિજિટલ ભાષા પોતાની આગવી લક્ષણા અને વ્યંજના વિકસાવી રહી છે, જે સમજવા માટે આપણે કદાચ નવા સિદ્ધાંતો ઘડવા પડે? આ એક મોટો પ્રશ્ન છે, જેના પર ભવિષ્યના ભાષાશાસ્ત્રીઓ અને સંચાર નિષ્ણાતોએ વિચારવું પડશે, નહીં?
ખરેખર વિચારવા જેવો મુદ્દો છે. કદાચ શબ્દની શક્તિઓ સ્વરૂપ બદલી રહી છે ટેકનોલોજી સાથે, પણ અર્થના ઊંડાણ શોધવાની જે માનવ સહજ વૃત્તિ છે એ તો એ જ રહી છે. આજના ડિજિટલ ઇશારાઓને સમજવા માટે પણ કદાચ મમ્મટાચાર્યના સિદ્ધાંતોનો મૂળભૂત તર્ક ક્યાંક ને ક્યાંક ઉપયોગી થઈ શકે. આ પ્રસ્તુતિ એકત્ર ફાઉન્ડેશન દ્વારા કરવામાં આવી છે.